પૂજ્ય બેનશ્રીના નિયમ સારના કળશ 188-189 નો સાર.
આનંદ નું મૂળ હોય તો પરમાત્મા જ છે, બીજું કોઈ નથી. એ આ બહાર છે, બહારનું સુખ બાધા વાળું પરાધીન વિષયમાં તૃપ્ત પડે એવું, કાયમ ન ટકે એવું, એ કોઈ જુદું છે. આત્માનું સુખ બાધા વગરનું, પરાધીનતા વગરનું, કોઈના આશ્રય વગરનું, તૃપ્ત પડે નહીં એવું, શાશ્વત રહેનારું એવું જે સુખ છે તે પરમાત્માના આશ્રય જ પ્રગટ થાય છે. બીજા કોઈના આશ્રય, કોઈનો આશ્રય લેવાથી તે પ્રગટ થતું નથી. જે આ બહાર અનેક જાતના રાગના વિકલ્પો જોવાનું સાંભળવાનું, આ અનેક જાતના પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં જે જાય, ત્યાં કોઈ જાતનું કોઈના આશ્રય સુખ નથી. સુખ પ્રગટ થતું હોય તો એક પરમાત્માના આશ્રય જ પ્રગટ થાય. માટે તું પરમાત્માને ગ્રહણ કરે, અને એ પરમાત્મા મુનિન્દ્રોના ચિત્ત કમળમાં વસી રહ્યા છે. એ મુનિઓને ચિત્ત કમળ વારંવાર પરમાત્મા પાસે જાય છે. મુનિઓ પરમાત્માને ગ્રહણ તો કર્યા છે, પણ પરમાત્મા પાસે વારંવાર એની સમીપતામાં જાય છે અને નિર્મળ પર્યાયોને પ્રગટ કરે છે, આત્માના આનંદને પ્રગટ કરે છે, આત્માની અપૂર્વ નિર્મળતાને પ્રગટ કરે છે, સંસારરૂપી વૃક્ષના મૂળિયાનો નાશ કરે છે. સંસારનો જે વૃક્ષ વીર્યું હતું એનું કારણ જે મિથ્યા મોહ ભ્રાંતિને લઈને સંસાર વૃક્ષનો જે ઝાડ ફાલી ગયું હતું એનું મૂળિયું હોય તો મિથ્યાત્વ મોહ, જેમાં ભ્રાંતિ, એકત્વ બુદ્ધિ, પર પદાર્થ તરફની એકત્વતા, એને લઈને સંસાર વૃક્ષનું મૂળિયું, એને લઈને બધા રાગ દ્વેષ, એને લઈને ભાવ ભાવ કર્મ, દ્રવ્ય કર્મ ને દ્રવ્ય કર્મ, બધા જન્મ મરણ એમ છૂટતા જ નતા. ભ્રાંતિને લઈને એનાથી પોતે છૂટતો જ પડતો નથી. વિભાવો થઈને પર પદાર્થ સંસાર વૃક્ષનું તે મૂળિયું ભ્રાંતિ. અને આ આત્મા પરમાત્માના પરમાત્મા સ્વરૂપ પ્રગટ થવાનું મૂળ હોય તો પરમાત્મા, અને ઓલું સંસાર વૃક્ષનું મૂળિયું હોય તો ભ્રાંતિ, અને મિથ્યાત્મ એનું મૂળિયું એ છે, અને આનું મૂળ્યું પરમાત્મા. પરમાત્મા દેવ પોતે એનું મૂળ છે. અનેક જાતની નિર્મળ પર્યાયો આત્માનો આનંદ બધો પરમાત્માના આશ્રય પ્રગટ થાય છે. એને મૂળી છે એ સંસાર વૃક્ષનું મૂળિયું ઉખેડી નાખે છે. એ પરમાત્મા જાય ગયા તો સંસાર વૃક્ષનું મૂળિયું ઉખેડી નાખે છે. સંસાર વૃક્ષના મૂળનો વિનાશ કરનાર પરમાત્મા જાય ગયા પછી સંસાર વૃક્ષનું મૂળિયું ભૂરે નહીં. જ્યાં જોરદાર મૂળિયું જ્યાં પ્રગટ થાય છે, મૂળ્યું તો છે શાશ્વત, પણ એ પોતે જોતું નથી. એ મૂળ જ્યાં હાથમાં આવી ગયું ત્યાં ઓલું મૂળ છેદાઈ જાય છે. પરમાત્મા તત્વને હું નિત્ય નમું છું. આવું પરમાત્મા તત્વ નમસ્કાર કરવા લાગે છે, વંદન કરવા લાગે. પરમાત્મા તત્વ કેવું છે એની મહિમા કરી શકે છે. મુનિન્દ્રો ના હૃદય કમળમાં વાસ છે પરમાત્મા. સંસાર વૃક્ષનું મૂળિયું ઉખેડી નાખનાર, આત્માનો આનંદ પ્રગટ કરનાર, પરાધીનતાને ટાળનાર છે, સ્વાધીનતાને સ્વાધીન સ્વરૂપ જે આત્માનો સ્વાધીન આનંદ, સ્વાધીન જ્ઞાન અનેક અતિન્દ્રિય આનંદને પ્રગટ કરનાર એવું જે પરમાત્મા દેવ, એને હું નમન કરું છું, હું વંદન કરું છું. હું સમુદ્ર જોઈ, સમુદ્રમાં જેમ ઘણા રત્નો ભેળા હોય છે એમાંથી મને આ સ્વયંરૂપી રતનની માળા પસંદ પડી છે, એ મેં બહાર કાઢી છે. મો નિર્ણય માટે મોને પહેરેલી હોય છે. તત્વજ્ઞાનીઓનો આભૂષણ, તત્વજ્ઞાની શોભે છે રતન માળા. કોકમાં કેવી આવી છે રતન માળા, કેવી હશે કોકમાં રતન માળા આવી હોય છે. ભૂલનારા મુનિની સ્વયં ને રતન મારા કોઈ જોઈએ, વારંવાર આત્મામાં જાય છે. સ્વયં એવો પ્રેક્ટર છે, વારે વારે આત્મામાં જાય છે, પરમાત્માના દર્શન કરવાની માટે વારે વારે સ્વાનુભૂતિને પ્રગટ કરે છે. વારે વારે ગૌતમ સ્વામીને કહેવો બોલ્યું, સ્વયં ધરણ સ્વયં ની રતન મળે બધું આવી જવાનું. બંધનમાં તો મહાવીર ભગવાન મોક્ષ દે તો દેવો એ કેવી જાતના નિર્વાણ કલ્યાણ કરી દીધો છે. મોક્ષ હિસાબે તો ઉજવવા યોગ્ય ગણાય, અહીંથી વિરહ પડ્યો, પણ મોક્ષ હિસાબે ઉજવ્યો. આ ચાર ગતિમાં ભ્રમણ કરતા કોઈ જીવના દેહ છૂટે ચાર જીવ ક્યાં ગયો, તો કોઈ દેવ માં ગયો, તો મનુષ્ય માં ગયો, આ પૂજન એમ એમ બધું જોવે કે આમ આમ ક્યાં ગયા દેશ કે મોક્ષ ગયા, એ કોઈ અપૂર્વતા લાગી ને. ઘણા માણસોના દેહ એ સાંભળવું બહુ મુશ્કેલ છે કે આ માણસોના દેહ તો છૂટે છે, તો આ માણસ આ ક્યાં ગયો એમ જીવ એમ કહી તો બીજી ગતિ નો બીજી ગતિ આ મુનિયો આ કોઈ મોક્ષ દે આ ક્યાં ગયા, તો કે મોક્ષ ગયા એ વાત સાંભળી પંચમ કાળમાં મુશ્કેલ પડે. હવે એમ ભવ જ થવાનું નથી, આત્મા એ સીધો મોક્ષ દે. હમણાં ક્યાં ક્યાં ગયો તો એ બીજી ગતિ માં ગયો, કઈ દેવ માં ગયો, મનુષ્ય ગયા એમ કહે. ભવ રહિત થઈ ગયો તો એ આત્મા સીધો એકલો મોક્ષ ગયો. એ વાર્તા કાને પડે મુશ્કેલી જોવાનું, પંચમ કાળમાં તો દુર્લભ જ છે. અને એવા મોક્ષ માં જનારા થોડા હોય છે, ફોન આવે છે ને કે આ છ મહિનામાં આટલા જાય છે, 608 જીવો. ભગવાન મોક્ષ બ્રાહ્મણ ને જયારે 608 જીવો મોક્ષ મોક્ષ એ સાંભળવું મુશ્કેલ છે. દેવો ને એમ થાય ને કે આ મોક્ષ ગતિ પ્રગટ કરે, એટલે દેવો એ નિર્વાણ સ્વરૂપ એ આત્માના હિસાબે મોક્ષ. અહીંથી ભગવાન નો વિરોધ પડ્યો છે એ બધા આના માણસો ને ભરત ક્ષેત્ર ના માણસો ને બરાબર આ મોક્ષ ગતિ હિસાબે નિર્વાણ કલ્યાણ એક ઉજવાય છે, કલ્યાણ એક માં આવે છે નિર્વાણ કલ્યાણ. ખાસ કલ્યાણ એક ઉજવાય છે. બધામાં કોક માં ઉપવાસ કરે છે, કોક એવું દિવાળી ને દિવસે દિગમ્બરો મેં કઈ કરતા હશે તો અહિંસા સંજમ દેવ આવી તને નમન સતું, દેવ આવીને નમન દસ ધમે સયા દી ધર્મ માં સયામણ શોભે છે એવું એને દેવ આવીને નમસ્કાર કરે છે એવી જાતની ગાથા છે. શંકર ભગવાન પછી છેલ્લા ભગવાન પછી તો તીર્થંકર થવાના નતા, એટલે બધા જીવોને તો વિરહ નો પ્રસંગ હતો, અને મેં મોક્ષ ગતિ થઈ એટલે નિર્વાણ કલ્યાણ કઈ જોવાનો બે થયો. છેલ્લા તીર્થંકર 24 ભગવાન માં અને 24 માં ભગવાન હતા, તો કઈ ભગવાન થવાના નતા કેટલા વર્ષો સુધી.
સંસાર થી સમરણ કર્મો ની મહા મોટી અટવી છે, કર્મો નું અટવી મોટી છે, કર્મો થી સમૃદ્ધ થયેલી, કર્મો થી જ ભરાયેલી અટવી છે, એમાં કર્મો જ ભર્યા છે એવી અટવી છે. સંસારની અટવી વાન છે એમાં શું ભર્યું છે કે કર્મો ભર્યા છે, એવી અટવીને કર્મોની અટવીને બાળી નાખવામાં એની કેવી જ્વાળા,
અગ્નિની જ્વાળા,
અગ્નિની જ્વાળા સમાન છે. એ આ કર્મોની અટવી બળે છે રીતે, ખરી રીતે કર્મોની અટવી કેમ થઈ ગઈ છે કે પોતે અંદર વિભાવ, પોતે ભાવ કર્મ ને લઈને આ દ્રવ્ય કર્મ ની અટવી થઈ ગઈ, એને લઈને જન્મ મરણ જન્મ મરણ એક શરીર બીજું શરીર ધારણ કરે છે. જ્યાં કોઈ પોતાનું નથી ને બધાને પોતાના માને છે, ખરી રીતે આ અટવીમાં આવી પડેલો છે. પોતાનું ચૈતન્ય ઘર છૂટી ગયું છે, પોતાનો જે અનંત ગુણોનો બધો સાથ ને સમુદાય છે એ બધું છૂટી ગયું છે. પોતાનું સ્વદેશ છૂટી ગયો, પોતાનું ઘર છૂટી ગયું, પોતાના બધું છૂટી ગયું છે ને અટવીમાં આવીને પડ્યો છે. જ્યાં જ્યાં કોઈ પોતાનું જ નથી એવી મોટી અટવી છે કર્મોની, એમાં ગોથા ખાય છે, ક્યાંય માર્ગ સૂચતો નથી. જેમ અટવીમાં ભૂલો પડેલો માણસને ક્યાંય માર્ગ જડે નહીં, એવી રીતે અટવીમાં આવી પડેલો છે. ક્યાંય માર્ગ સૂચતો નથી કે હવે મારે ઘરે સી રીતે જવું, હવે મારે દેશમાં સી રીતે જવું, મારા ક્યાં ક્યાં મારે મારા નગરમાં કેવી રીતે જવું, કઈ સૂચતું જ નથી. એવી મોટી અટવીમાં ગોથા ખાય છે, ભયંકર જંગલની અંદર એ ગોથા ખાતા છે, જ્યાં કોઈ નથી કે જ્યાં કોઈ માર્ગ દેખાડનાર નથી, એવી અટવીમાં આવી પડેલો છે. એવી કર્મોની ભયંકર અટવીમાં આવી પડેલો છે. માર્ગ કોણ દેખાડે, કોક ક્યાં નીકળે તો માર્ગ દેખાડે, એમ આ અટવીમાં ગોથા ખાતો થતો. કોક વાર જો ગુરુ મળે કે દેવ મળે કે મળે તો એ માર્ગ દેખાડે છે, એ માર્ગ એને મળતો જ નથી, અટવીમાં ગોથા ખાય છે. એ અટવી કર્મની મોટી અટવી, એ કઈ રીતે એનો નાશ થાય, એને માર્ગ મળે કઈ રીતે, એમાંથી માર્ગ સુધી કરવું. પછી અટવીને બાળી નાખવામાં અગ્નિની જ્વાળા સમાન કોણ છે, તપ છે. એ ચિદાનંદ ચિદાનંદ આત્મા છે, એને જો ઓળખે તો એ અટવી બળી જાય. એ ચિદાનંદમાં એવો તપ ઉગ્ર ઉગ્રપણે પ્રગટ કરે તો એ અટવી બળી જાય. તપની ઉગ્રતામાં કર્મોની અટવી જાય, ભાગીને પોતે ચૈતન્ય પ્રગટ થાય. અંદરથી ઓળખે આત્માને, સીદાનંદ સ્વરૂપ આત્મા છે, એને ઓળખે કે આ તો હું ભૂલી ગયો, આ મારો માર્ગ જુદો છે, એમાં ગોથા ખાતા ખાતા ક્યાંક ગુરુ મળી જાય, દેવ મળી જાય, માર્ગ બતાવે કે આ તું ચિદાનંદ સ્વરૂપ આત્મા તું છો, આ નથી, તું ભૂલો પડી ગયો છું, તું અંદર જા. હવે જરા માર્ગ તો જોવે, હાલવા માંડે, ચિદાનંદ ને ગોતે, ચિદાનંદ સ્વરૂપ આત્મા એને ગ્રહણ કરે. પણ હવે આ અટવીમાં ઉભેલો અંદર પૂરી રીતે એના ઘરમાં પ્રવેશ કરવાને માટે તપ જો ઉગ્રપણે પ્રગટ કરે તો એ પોતાની તપસ્યાને કારણે એ અટવી નો નાશ થઈ જાય છે અને ચિદાનંદ ઉગ્રપણે પ્રગટ થાય. એનો શક્તિમાં છે, એને ગ્રહણ તો કરે, પણ એની ઉગ્ર પ્રગટતા ક્યારે થાય, તપની ઉગ્રતા થાય તો એ અટવીનો નાશ થાય. પછી અટવી ક્યાં હતી કે નહોતી થઈ જાય, એવી ઉગ્રતા તપની કરે છે. એવું ચિદાનંદ સ્વરૂપ આત્માને અંદર પ્રગટ એવો તપ ગ્રહણ કરે છે. એ કયો તપ કે છે, આ બહારથી રોટલા છોડવાને આ બધું કરવું એ નહીં તો શું ભાવ રહેશે. અંદર ચિદાનંદમાં બેઠો બેઠો એવી ઉગ્રતા કરે, ચિદાનંદને ગ્રહણ કરીને એમાં સ્થિર થઈને એમાં ઠરીને એવી ઉગ્ર તપશ્ચર્યા કરે કે બસ આ ચિદાનંદને ગ્રહણ કર્યો તે કર્યો, બસ હવે એમાં જ રહું, બસ એવી તપશ્ચર્યા, ઉગ્ર તપશ્ચર્યા, ગમે એવા વિભાવના અંદરથી બધા એ અંદરથી આવે, ઉદય હિલોડા આવે તો બસ મારે છે સીદાનંદમાં જ રહેવું છે, બહાર જવું નથી, એવી ઉગ્ર તપશ્ચર્યા કરે. રસ્તા પ્રમાણે જંગલમાં જઈને એવી ઉગ્ર તપશ્ચર્યા કરે, પોતે પોતામાંથી રહેતો બહાર નીકળવું મુશ્કેલ પડે એવી સ્થિતિ પ્રગટ કરે. અંદર પોતા સીદાનંદ સ્વરૂપમાં ઉગ્ર તપશ્ચર્યા ક્યાં કરે છે, એકલો આત્મામાં રહે છે, એની ઉગ્ર તપશ્ચર્યા વારંવાર ઉગ્ર તીક્ષણપણે તપ કરે છે.
બાળ વિવાહમાં અનાદિ નહીં અને લઈને જાય તો અલ્પ જાય પાછો આવે એવી ઉગ્ર તપશ્ચર્યા છે. મુનિઓને એ તપશ્ચર્યા પ્રગટ થાય છે, ગૃહસ્થાશ્રમમાં એવી ઉગ્ર તપશ્ચર્યા પ્રગટ થતી નથી. ગૃહસ્થાશ્રમમાં અમુક પ્રકારે પોતે પોતાના રીત સ્વરૂપાંતરણ ચરિત્ર નીકળે છે. ઉગ્ર તપશ્ચર્યા મુનિઓને થાય છે, એને બાળવા માટે કહે છે. અગ્નિની જ્વાળા પડવાની છે, એ તપશ્ચર્યા જ્યાં પ્રગટ થાય અને કર્મ ઉભા રહેતા નથી. કોણ છે? ચિદાનંદ સ્વરૂપ આત્મા અને એનો તપ સમ સુખ શાંતિ રૂપ સુખ પ્રગટ થાય, સમતા જળ પ્રગટ થાય છે. નથી ઉગ્ર તપશ્ચર્યા કરે અંદર સમતા શાંતિ નો સાગર પ્રગટ થાય. સમ સુખમય છે આત્મા, એને ગ્રહણ કરવાથી એમાં લીન રહેવાથી એની તપશ્ચર્યા કરવાથી સમ સુખ પ્રગટ થાય છે, એનું વેદન પ્રગટ થાય છે. લક્ષ્મીની ભેટ છે, મોક્ષ લક્ષ્મી જેને પ્રગટ કરવી એને ભેટ મૂકવી પડે છે. ભેટ છે ની તપશ્ચર્યાને ભેટ મૂકે છે તો એને મોક્ષ રૂપી લક્ષ્મી એને પ્રગટ થાય છે. એને ભેટ રાજાને મળવા જવું, રાજાને રાજા આગળ કઈક જોતું કઈક ભેટ લઈને જાય છે. રાજા પસંદ કરવા માટે રાજાના દરબારમાં જવું હોય તો કઈક ભેટ મૂકે છે. રાજાને યોગ્ય વસ્તુ ગમે તે લઈને જાય છે. રાજાને પસંદ હોય કોઈ ભલે સામાન્ય વસ્તુ લઈને જાય પણ રાજા આગળ ભેટ મૂકે તો રાજા એને કઈક આપે છે. એમાં મોક્ષ લક્ષ્મી જેને જોતી હોય એને ભેટ આપે છે, તપશ્ચર્યાની ભેટ કહે છે. એ અમૃતથી ભરેલા હતા, એ ચૈતન્યનો આનંદ એમાં ભરેલો છે. ચિદાનંદ સ્વરૂપનો અમૃત રસ ભરેલો છે, અમૃત સાગર ભરેલો ભરેલો તપ કયો તપ? ચિદાનંદ રૂપી અમૃત જેમાં ભરેલો એવો તપ, ચિદાનંદ રૂપી અમૃત અમૃત ચિદાનંદ રૂપી અમૃતથી ભરેલા તપને સંતો મુનિવરો એને પ્રાયશ્ચિત ને ઉગ્ર એને પ્રાયશ્ચિત
કર્મ ક્ષય
જેનાથી કર્મ ક્ષય થાય એવું પ્રાયશ્ચિત આ તપ ને પ્રાયશ્ચિત એવું તપ કર જે છે એવું પ્રાયશ્ચિત પ્રગટ કર. તો એવું પ્રાયશ્ચિત પ્રગટ કર કે જેમાંથી ચિદાનંદ સ્વરૂપ અમૃત આખું પ્રગટ થાય એવી તપશ્ચર્યા કરે, એવું પ્રાયશ્ચિત પ્રગટ. પ્રાયશ્ચિત એવું કર કે ફરી નહીં આવી જ નહીં એમ નામ પ્રાયશ્ચિત. એ પ્રાયશ્ચિત વિભાવનું એવું કરી નાખ કે એનો પશ્ચાતાપ પ્રાયશ્ચિત કર્યું એ પ્રાયશ્ચિત ફરી નહીં વિભાવના દોષ આવી જ નહીં એવી જાતનું પ્રાયશ્ચિત કરે અંદર તેઓ તપ પ્રગટ છે. ચિદાનંદ સ્વરૂપ આત્મામાં સ્થિર થઈને એની તપશ્ચર્યા કરે. ચિદાનંદ સ્વરૂપ આત્મા જે શક્તિમાં પડેલા અમુક અંશે પ્રગટ થયા છે.
વિષ્ણુ પ્રસાદ.